સદગુરુ ભગવાનના દર્શન અને દર્શનની અંદર ગુરુ મહારાજમાં પરમાત્માનું દર્શન. સદગુરુમાં પરમાત્મા ભગવાનનું દર્શન થાય ત્યારે એ સદગુરુને જે સ્તવીએ છે, ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ મહારાજ વિષ્ણુનું સ્વરૂપ છે, બ્રહ્માનું સ્વરૂપ, મહેશ્વરનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ પણ ગુરુ ભગવાન છે. તો આ બધું જ જય મહારાજને માટે કેમ આટલું બધું કહ્યું હશે કે સર્વસ્વમ, બધું જ સદગુરુના ચરણોની અંદર છે. કોટી તીરથ ગુરુના ચરણે, ગુરુ સમાન નહીં કાંઈ. જોગ જગન જપ તપ વ્રત સર્વે ગુરુના વચનમાં. ગુરુ વચનની અંદર પણ એમ કે છે, ગુરુ ગીતામાં ભગવાન શિવ બોલે છે, ગુરુ ભગવાન જ્યારે પણ બોલે છે ને ત્યારે ગુરુ સદગુરુના મુખે સાક્ષાત ભગવાન બોલતા હોય છે. સદગુરુના મુખે, શ્રી મુખે સાક્ષાત ભગવાન જ બોલતા હોય છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પણ એ સદગુરુનું જ સ્વરૂપ છે. બ્રહ્મા સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, તો સદગુરુ શિષ્યમાં જ્ઞાનનું સર્જન કરે છે, જ્ઞાન ઉત્પન્ન કરે છે અને જ્ઞાનથી એને જન્મ, બીજો જન્મ આપે છે. ભગવાન વિષ્ણુ જ્ઞાન અને સ્વાધ્યાય વડે શિષ્યનું સંવર્ધન કરે છે, એનું પાલન પોષણ કરે છે. અને મહેશ્વર શિવના સ્વરૂપે એનામાં જે અજ્ઞાન છે, જેનામાં કુટેવો છે, એની અંદર જે કઈ વિકૃતિઓ છે, એ વિકૃતિઓને દૂર કરવાનું, મારવાનું, હટાવવાનું કામ કરે છે, એ શિવ સ્વરૂપ છે. ગુરુ ભગવાન બ્રહ્મા સ્વરૂપે જ્ઞાન ઉત્પન્ન કરે છે, વિષ્ણુ સ્વરૂપે જ્ઞાનનું પાલન પોષણ કરે છે અને જે કઈ વિકૃતિ, વાસનાઓ, અજ્ઞાન છે એનો સંહાર કરવા વાળા છે, માટે એ મહેશ સ્વરૂપ છે. શિવ સંહારના, મૃત્યુના દેવ છે. આમ ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ કહીને ગુરુ મહારાજની અંદર રહેલી જે શક્તિઓ છે એનું દર્શન કરાવ્યું છે. ગુરુ મહારાજમાં જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ છે શિષ્યમાં, એટલે એ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મા છે. શિષ્યનું પાલન પોષણ કરે છે જ્ઞાન વડે, એટલા માટે ગુરુ વિષ્ણુ છે. અને જે કઈ વિકૃતિ છે એનો સંહાર કરે છે, માટે સદગુરુ બ્રહ્માનું સ્વરૂપ છે. અને ત્રણેય જેમાં બિરાજતા હોય એને જ પરમાત્મા કહેવામાં આવે છે. એ ત્રણેય શક્તિઓ એક પરમાત્માની અંદર છે. તો આમ સદગુરુનું સ્વરૂપ, અને એટલા માટે જ વંદન કરવાની અંદર તસ્મૈ શ્રી ગુરવે નમઃ કહીને પ્રણામ કર્યા. તો સદગુરુનું સ્વરૂપ છે તે વિજ્ઞાન મૂર્તિ મતિ સૌમ્યમ અખંડ કાંતિ, એના માટે કહી. અખંડ સ્વરૂપ, એમાં કશી ન્યૂનતા નથી, એમાં આખું ને આખું હોય એને અખંડ કહેવાય. તૂટેલું હોય, ભાગેલું હોય, ટુકડો હોય, એને અખંડ ન કહેવાય. ગુરુ મહારાજની અખંડ કાંતિ, અખંડ શક્તિ, એમની મેધા, તેજ, બધું અખંડ રહે છે. અને એટલા માટે જ એમને અખંડ સ્વરૂપે કહે. આમ ગુરુ વંદનામાં આપણા મનની અંદર એવી ઊંચામાં ઊંચી ભાવનાઓ હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય, અને એ શ્રદ્ધા ભક્તિ વડે જ એ પોષા શિષ્ય પોષાતો હોય છે. એનું પોષણ થાય છે શ્રદ્ધા ભક્તિમાંથી, જ્ઞાન મળે છે અને જ્ઞાન વડે જે પોષાય. મતિ સૌમ્યમ ખંડકાન, મતિ સૌમ્ય છે, ક્યારે પણ ઉગ્ર ન થાય, બિલકુલ શાંત જ હોય. વાણીમાં પણ ઉગ્રતા ન આવે, સ્વભાવમાં પણ ઉગ્રતા ન આવે, દ્રષ્ટિમાં પણ ઉગ્રતા ન આવે. મતિ સૌમ્યમ, હંમેશા સૌમ્ય સ્વરૂપ, સવર જેને અંગ્રેજીમાં કહીએ. આમ સૌમ્ય સ્વરૂપના કારણે સૌ આવેલા ભક્ત સેવક શિષ્યોને શરણમાં પૂર્ણ શાંતિ મળે, શરણ મળે કે વાસ આપણને કેટલું સૌમ્ય અને મૂર્તિમંત શરણ પ્રાપ્ત થાય. જ્યાં મતિ સૌમ્ય હોય, મતિમાં ઉગ્રતા ના હોય ને, ત્યાં સૌને ભાવ જાગે અને ત્યાં નજીક જવાની એને મન ઈચ્છા થાય, ચાલ ગુરુ ભગવાન પાસે જવું, બેસીશ, મને કઈક મળશે, આપશે. તો આમ સૌમ્યતાથી જે કઈ આપે એ જીવનની અંદર ઉપયોગનું આપે શિષ્યને. અને સૌમ્યતા હોય ને તો જ સાત્વિકતા આપી શકે, તો જ સંયમ આપી શકે, સદાચાર આપી શકે. પણ સૌમ્યતાની જગ્યાએ ઉગ્રતા હોય તો શું આપી શકવાનો? ક્રોધ જ આપશે, વેર આવશે, આપશે દુશ્મનાવટ આપશે, બીજું શું આપી શકે? આ તો સૌમ્ય સ્વરૂપ છે મતિ સૌમ્ય. જેની મતિ સૌમ્ય હોય ને એ ક્યારે ઉગ્ર ન બને, અને શરણે આવેલાને એ શાંતિ જ આપે, સૌમ્યતા જ આપે, કારણ કે સૌમ્યતાનું મૂર્ત સ્વરૂપ છે. તો પ્રાતઃ કાલમાં ગુરુ ભગવાનની વંદના, આ ભક્તિ, આ બધું જ દર્શન કરાવે. જે આપણે આ સત્સંગમાં જોયું આટલા દિવસો દરમિયાન, એ બધું જ એમની પાસેથી પ્રાપ્ત થાય. અને જ્યાં બધું જ પ્રાપ્ત, એક જ જગ્યાએથી પ્રાપ્ત થતું હોય તો બીજે જવાની ઈચ્છા થાય ખરી? બેસો ને રો ને, અહીંયા આગળ બધું જ છે ને, ક્યાંય ભટકવાની ઈચ્છા ન થાય. એટલે ગુરુ ભગવાનના શરણે આવ્યા પછીથી મન એમ જ થાય કે બધું જ અહીંયા સુવિધાઓ મળી ગઈ છે, બધી જ જ્ઞાનની, બધા જ સમજની, બધા જ ડાપણની, તો હવે બીજે ક્યાં ભટકવું અને બીજે મળવાનું પણ શું હતું? એટલે પ્રાતઃ કાલની આ સ્તુતિ વંદનાની અંદર ભક્તોના હૃદયને પણ ખીલવે, મહારાજનું સૌમ્ય સ્વરૂપ દરેકને શાંતિ આપે. સંસાર બળેલો હોય, દાજેલો હોય, ચાલો મહારાજ પાસે જઈએ, મહારાજ કઈક શાંતિ આપશે, આતરડી ઠારશે. તો આમ રડતા આવી હસતા જાય એવી લીલા તમારી, કેવી આ ધોણી દેખાવી. આમ જય મહારાજ નું સ્વરૂપ સૌ દુખીઓને માટે શરણાગત શરણું છે, અને એ દુખીઓને શાંત કરે, ઠંડા કરે. મતિ સૌમ્યમ, સૌમ્ય મતિ હોય ને તો જ બીજાને શાંતિથી સમજાવી શકે. પણ પોતે જ ઉગ્ર હોય તો બીજાને સૌમ્યતા ક્યાંથી આપી શકવાનો? એટલે પ્રાતઃ કાલની અંદર એ સૌમ્ય સ્વરૂપના દર્શન કરીએ, એ સૌમ્ય સ્વરૂપના સાનિધ્યમાં બેસીએ તો પણ આપણા જીવનની અંદર સૌમ્યતાનો આવિર્ભાવ થાય. અને એક એક આવિર્ભાવ ગુરુ મહારાજનો, એક એક ગુણ, અને એ દરેક ગુણનો આવિર્ભાવ આપણામાં થાય ને તો આપણે પણ કૃતાર્થ ભવસાગર પાર કરી દઈએ. અખંડ કાંતિ છે, તેજસ્વી છે, પૂર્ણ બ્રહ્મ છે. અને અખંડ કાંતિ પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક છે, સર્વત્ર છે, અખંડ છે. અને એવા સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ, એવા ગુરુ મહારાજનું શરણ આપણને મળ્યું છે અને એમણે આપણને સ્વીકાર્યા છે. તો આવા દિવ્ય ભાવ સાથેના આ પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તના સ્તવનને આપણે જેટલું સાંભળીશું, વિચારીશું, ગાઈશું, એટલો જ આનંદ આપણને આપશે. અને એ સમજણપૂર્વકનું જે સ્તુતિગાન છે એ વિશેષ આનંદ આપશે. જેમાં સમજણ હોય, જેમાં ભાવ હોય, જેમાં સ્વરૂપનું દર્શન થાય છે. સમજણ, ભાવ અને એમાંથી સ્વરૂપનું દર્શન થાય, અને સ્વરૂપનું દર્શન થાય એના જેવો બીજો આનંદ કયો? એથી વિશેષ શું પ્રાપ્ત કરવાનું હોય? તો ગુરુ મહારાજનું સાનિધ્ય આવું સાત્વિક અને ઊંચી ભૂમિકા વાળું છે. જે કોઈ ભક્ત, જે કોઈ સાધક શરણાર્થી ગુરુ મહારાજની આ પ્રાતસ્તવનની સ્તુતિને, જે કોઈ પ્રાર્થનાને થી ગાન કરશે ને, એને પણ મહારાજ શાંતિ આપે. યા પઢે પ્રાતરુત્થાય, સવારમાં ઉઠીને વંદના કરવાની. તો નામ પ્રમાણે ગુરુ મહારાજ સૌના પાલક છે, સૌના ઉદ્ધારક છે, સૌના સર્જક છે, અને એટલે જ નામાનુસાર ગુણયુક્ત બધા જ ગુણોથી આપ સંપન્ન છો, પરમાત્મા સ્વરૂપ છો. આપના સ્વરૂપમાં બધું જ પ્રાપ્ત થાય છે, બધા દર્શન થઈ શકે છે. તો આવી સૌમ્યતા, આવી અખંડ કાંતિ, અને જેની મતિ પણ શાંત છે, અને કેટલો સરસ અંદરથી ભાવ નીકળે છે, વિજ્ઞાન મૂર્તિ. જે કઈ જ્ઞાન છે એ વિશેષ પ્રકારનું જ્ઞાન છે ગુરુ મહારાજની પાસે, અને જ્ઞાનનો ખજાનો ભંડાર છે. અને છતાં પોતાના એ ખજાના ભંડારને લૂંટાવા માંગે છે, જેને જોઈતું હોય તે જેટલું જેટલું લઈ જવા આવીને. ગુરુ મહારાજનો જ્ઞાનનો ખજાનો કોઈ બંધ તાળામાં, ઓરડામાં, કબાટમાં, તિજોરીમાં નથી, ખુલ્લો મૂકેલો છે. આવો, જેને જેટલો જ્ઞાનનો ખજાનો જોઈતો હોય, લૂંટો હોય, લઈ જાઓ, લઈ જાઓ, આપવા જ બેઠા છે. સદગુરુ શિષ્યને જ્ઞાન આપે છે, અને જ્ઞાન વડે એનો ઉદ્ધાર કરે. લઈ જા, લે, અત્યારથી જેટલું જ્ઞાન લેવાય એટલું લઈ જા. તો સદગુરુનો, અરે સંત માત્રનો, દરેક સંતનું શાસ્ત્ર કયું? દરેક સંતનું શસ્ત્ર કયું? શાસ્ત્ર. શાસ્ત્ર એ જ સંતનું શસ્ત્ર. એ શાસ્ત્ર વડે વિજય મેળવી શકે પોતાની ઉપર પણ, અને સર્વની ઉપર, સર્વત્રની ઉપર વિજય મેળવી શકે. શાસ્ત્ર એ જ સાધુ સંન્યાસીનું શસ્ત્ર છે, અને એના વડે જ પોતાના જીવન સહિત સમગ્ર ઉપર એનો વિજય થાય છે. શાસ્ત્રમાં પ્રેમ છે, ભક્તિ છે, સંયમ છે, સદાચાર છે, સાત્વિકતા છે. એ સૈન્ય લઈ નીકળે, એ હથિયારો લઈ નીકળે, એટલે બધા જીતી જવાના જ છે. કોઈ સંઘર્ષ કરવા નહીં આવે કે હા બાપજી ચાલો સામે, આપે અમને ખૂબ આપ્યું. આમ ગુરુ મહારાજની એ ભક્તિ ને એ ઉદારતા, એ જ્ઞાનની સૌને માટે ખુલ્લી મૂકેલી. પરમ ઉદાર, કેટલા બધા ઉદાર છે, સામાન્ય નહીં, પરમ ઉદાર. જેમ પરમ પૂજ્ય કહીએ છે એમ પરમ ઉદાર. ઉદારતાની શ્રેષ્ઠતા, જ્ઞાનના દાન આપ્યા જ કરે, જ્ઞાનના દાન આપ્યા જ. જ્ઞાન સ્વરૂપમ નિજ બોધયુક્તમ, આપ તો જ્ઞાન સ્વરૂપ છો, વિજ્ઞાન મૂર્તિ છો, અને એ જ્ઞાન આપની પાસે અગાધ છે. જ્ઞાન ક્યારે ખૂટે જ નહીં સદગુરુ પાસેથી, નિરંતર આપ્યા કરે. જેટલા આવે એટલા ને સૌને આપે, કારણ શાસ્ત્ર જ્ઞાન છે, અને શાસ્ત્રના શસ્ત્ર જ્ઞાનથી સૌને જીતી લે, એને ફરી ત્યાંથી ઉઠીને જવાનું મન ના થાય, કે બીજે જવાની ઈચ્છા ના થાય, કે હવે બધી જ પૂર્ણતા સમજણ અહીંયા મળી રહી છે, તો બીજે ક્યાં જવું? તો ગુરુ ઈશમ સદગુરુ પણ કયા, ગુરુ ભગવાન પણ કયા, અને પોતાના ઈશ્વર ઈષ્ટદેવ પણ કયા. આટલા બધા સંબોધનો બધા જ સદગુરુના સદગુણોમાં રહેલા છે. બધા જ નામ એ ભગવાનના ગુણ છે. આમ પ્રથમ શ્લોકની સ્તુતિ પછીથી બીજા શ્લોકની સ્તુતિ કરે છે. સત્ય સ્વરૂપમ, સત્ય સ્વરૂપમ, અચલમ કરુણા નિધાનમ, સત્ય સ્વરૂપ છે. કયું સત્ય? જે બોલીએ છીએ તો સત્ય છે, પણ બધા ઘણા સત્ય હોય છે, પણ પરમ સત્ય કયું? કે પરમાત્મા એ જ પરમ સત્ય છે. આત્મા એ આપણા શરીરનું, આપણા જીવનનું પરમ સત્ય છે. સત્ય બદલાતું નથી, સત્ય ઘટતું નથી, સત્ય હંમેશા સત્ય જ રહે છે. એને ક્યારેય પણ જૂઠ ઢાંકી શકતું નથી. એટલે મહારાજ સ્વયં સત્ય સ્વરૂપ કહ્યું. કેમ? કે જેણે આત્માનું અપરોક્ષ સુખ સદાને માટે પ્રાપ્ત કરી લીધું છે, અને આત્મા એ જ પરમ સત્ય છે. આ જગતમાં, આ સૃષ્ટિમાં જે કઈ છે, આ સંસાર એ બધો જ મિથ્યા છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી. એટલે આપે આત્મ સાક્ષાત્કાર કરી લીધેલો છે, આપ અપરોક્ષ અનુભૂતિનું સુખ આપ અનુભવી રહ્યા છો, એટલા માટે આ જગતનું પરમ સત્ય તે સદગુરુ મહારાજ છે, અને પરમ સત્યને ઓળખાવનાર પણ એ જ છે. આત્માનું અનુભૂતિ કોણ કરાવશે? સદગુરુ મહારાજ કરાવશે. આત્માનું સંધાન કરવું છે, ધ્યાન કરવું છે, ધ્યાનમાં બેસીને આત્માની સાથે પોતાનું સીધું જોડાણ કરવું છે, સદગુરુ ભગવાન જ કરી આપશે. આમ સદગુરુનું સ્વરૂપ પણ સત્ય છે, કારણ એમાં જ્ઞાન જ છે, જ્ઞાન એ સત્ય છે. અને એ સત્ય, એને ભાગવતની અંદર સત્ય છે, સત્યમ નિહિતમ ચ સત્યમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નમ. હે પરમ સત્ય સ્વરૂપ પરમાત્મા, અમે આપને શરણે છીએ. સંતરામ મહારાજ સત્ય છે એમ કહી દીધું, તો મહારાજે તો સમાધિ લીધેલી છે, તો સત્ય ક્યાં રહ્યું? તો જે આત્મચેતના છે એ જ સાચી છે. શરીર તો નાશવંત છે, જેનો નાશ થાય એ સાચું કહેવાશે ખરું? ત્યાં તો જૂઠું હતું, તૂટી ગયું, ખતમ થઈ ગયું. અને આત્મા ખતમ થવાનો છે ખરો? એ તૂટવાનો નથી, એ મરવાનો નથી. એટલે આપણા જીવનનું પરમ સત્ય જે કઈ છે તે આત્મા છે, પરમાત્મા. અને પરમાત્માનો સાક્ષાત્કાર જેને સતત પોતાના જીવનમાં રાખ્યો છે, એટલા માટે આત્માના સ્વરૂપની અંદર આપ સતત રત છો. પરમ સત્ય આપને લાધી ચૂકેલું છે, અને એટલા માટે સત્ય સ્વરૂપ આપ સત્યનું જ સાચું મૂર્ત સ્વરૂપ છો. જેમ હરિશ્ચંદ્ર સત્યનું મૂર્ત સ્વરૂપ, જેમ કર્ણ એ દાનેશ્વરીનું દાનનું મૂર્ત સ્વરૂપ, બધું જ આપવા માંડ્યું, પોતાનું કવચે આપી દીધું, કાનના કુંડળો પણ તોડી કાપીને આપી દીધા, જેમ એ દાનનું સ્વરૂપ કહેવાય. હરિશ્ચંદ્ર એ સત્યનું સ્વરૂપ કહેવાય કે સત્યવાદી. એમ ગુરુ મહારાજ સત્યનું સ્વરૂપ છે, બીજું કઈ છે? પોતાના જીવનની અંદર બીજા કશાને ઓળખતા નથી આત્મા સિવાય, કે મારા શરીરમાં જે હું છું, મારા શરીરમાં જે હું છું તે આત્મા સત્ય સ્વરૂપ છું. શરીર હું નથી, શરીર તો નાનું મોટું થયું, કેટલી વિકૃતિઓ આવી, કેટલા વિકારો આવ્યા, કેટલી માંદગી આવી, અને આ અવસ્થાએ પહોંચ્યા છે. એ વૃદ્ધાવસ્થા પણ શરીરની એક વિકૃતિ છે, યુવાવસ્થા પણ શરીરનો એક વિકાર ને વિકૃતિ છે, એ પણ બધે ઘટે છે, આગળ જાય એટલે પણ ખતમ થઈ જાય છે. પણ આત્મા જે છે શરીરમાં, એ નથી વધતો, નથી ઘટતો, નથી જતો, નથી આવતો, અને એટલા માટે એને પરમ સત્યનું સ્વરૂપ. ગુરુ મહારાજ સ્વયં આ સત્ય સ્વરૂપના અધિકારી છે. એમણે પરમ સત્યની અનુભૂતિ કરી ચૂકેલા છે, અને એટલે જ પરમ સત્યને પોતાના જ જીવનમાં, પોતાના સ્વરૂપમાં એમણે સ્વીકારી લીધેલું છે, પ્રાપ્ત જેમ હાથમાં મૂકેલું આમળું, એ આમળાને જોવું હોય તો ક્યાં જવું પડે, ક્યાં દોડવું પડે, ક્યાં પ્રયત્ન કરવો પડે, શોધવું પડે ખરું. આ મલકવત, જેમ હાથમાં રહેલા એ આમળાને જોવામાં સહેજ પણ શ્રમ કે પુરુષાર્થ કરવો પડતો નથી, એવી રીતે આપણા પોતાના આત્માના સ્વરૂપને જોવાની અંદર ગુરુ મહારાજને સહેજ પણ શ્રમ લેવો પડતો નથી. એટલે આત્માના સ્વરૂપને પોતામાં આત્મસાત કર્યું અને એના માટે કહ્યું સત્ય સ્વરૂપ, આપ પરમ સત્ય છો. આ જગતનું પરમ સત્ય એટલે પરમાત્મા છે, આ જીવનનું પરમ સત્ય એટલે આત્મા છે, અને આત્મા એ પરમાત્માનો જ અંશ છે, પરમ સત્યનો અંશ છે. અને જે પરમ સત્ય છે, પરમ સત્ય જ છે, એમાં કોઈ પણ ભેદ પડવાનો નથી, કોઈ પણ વિકૃતિ આવવાની નથી, કારણ પરમ સત્ય છે. એટલે જય મહારાજનું સ્વરૂપ પણ પરમ સત્ય છે, આ પરમ સત્યનો સ્વીકાર કરો. ગુરુ ભગવાન પણ પરમ સત્ય સ્વરૂપ છે, માટે ગુરુ ભગવાનનો પણ સ્વીકાર કરીએ પરમ સત્ય. સત્ય સ્વરૂપમ અચલમ, અચલ છે, એમનામાં ક્યારેય પણ ચંચલતા ન હોય, સ્થિરતા મનની, શરીરની, ઇન્દ્રિયોની, વ્યવહારની, અચલ સ્વરૂપ. પોતાનું આત્માનું પણ સ્વરૂપ અચલ છે, જે અધ્યાત્મની દ્રષ્ટિએ અને સ્થૂલ ભૌતિકની દ્રષ્ટિએ જે કઈ આ જીવનના, આ શરીરના વ્યવહારો છે એમાં પણ પોતે અચલ છે. ક્યારે પણ હલકી વૃત્તિઓ તરફ જાય તો પતન થાય ને, વિકૃતિઓને વાસના તરફ દોડે તો એને ઠેસ ખાઈને, ઠોકર ખાઈને પડી જવું પડે ને. પણ જેનું સ્વરૂપ અચલ છે, ક્યારે પણ પોતાની સ્થિતિ, પોતાની અવસ્થામાંથી સહેજ પણ વિચલિત ન થાય. મન ચંચળ છે, ચંચળ મળ મન ક્યારે સ્થિર થવા દેતું નથી, ઘડીકમાં આમ ઘડીકમાં આમ, વાનર કરે હુપાહુપી આ ડાળેથી પેલે, એનું નામ છે મન. તે ચંચળ મન ક્યારે પણ સ્થિર ન થવા દે તો અચલ થવાની તો વાત જ ક્યાંથી. પણ ગુરુ મહારાજ તો સ્વયં અચલ સ્વરૂપ, સ્થિરતા, ક્યાંય ચંચળતા સહેજ પણ ન જોવા મળે, આંખમાં ચંચળતા ના હોય, વાણીમાં દ્રષ્ટિમાં ચંચળતા ના હોય, શરીરના અંગોમાં ચંચળતા ના હોય, બધું જ સ્થિર. જેટલી સ્થિરતા હશે ને એટલું જ આત્માનુસંધાન બહુ જલ્દી થઈ શકશે, પણ ચંચળતા વાળા ક્યારે પણ આત્માનુસંધાન નહીં કરી શકે, કારણ એનું શરીર જ એવી એવા હાવભાવથી આગુ પાછું ઊંચા નીચે થતું હોય કે સ્થિરતા આવે જ ક્યાંથી, અંતર્મુક્તા આવે જ ક્યાંથી, આત્માનુસંધાન થાય જ કેવી રીતે. એટલે સ્થિરતા, અચલ મોક્ષયુતમ મમ દૈવતમ, મારું દૈવ છે, મારું પ્રાર્થ છે અને અચલ સ્વરૂપ છે. તેઓ સત્ય સ્વરૂપમ અચલમ, હંમેશા પોતાના યોગની અંદર, ધ્યાન સમાધિની અંદર સ્થિરતા. ઉપર માખી મચ્છર હોય તો પણ એની પરવા નહીં, બિલકુલ અચલ સ્વરૂપ, અચલ સ્થિરતા સાધન ભજનમાં. જેમ વાલ્મીકની ઉપર આખો રાફડો વાગી ચડી ગયો છતાંય સમાધિ ધ્યાનમાંથી બહાર નીકળ્યા નથી, એને અચલ સ્વરૂપ કહેવાય. પેલા જાજલી ઋષિના ની જટામાં ચકલીએ માળો કર્યો, અંદર બચ્ચા પણ થયા છતાંય પોતે તપસ્યા, પોતાના ધ્યાનમાંથી સમાધિમાંથી બહાર જ ના આવ્યા, એનું નામ અચલ સ્વરૂપ. આત્માનુસંધાન એવું અચલ સ્થિર થઈ જાય કે એમાંથી આ બીજે ક્યાંય ચંચળતા આવે નહીં, બહાર જવાની ઈચ્છા જ ન થાય. એટલે કહ્યું સત્ય સ્વરૂપમ અચલમ. જય મહારાજ.